તારીખ 6/4/1990 શ્રી તત્વાનુશીલનમાં ભાવસંતુલન રૂપ અનેકાંતના વિષયમાં પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 5
અંતિમ તીર્થાધિનાયક ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણ દિવસ છે. જન્મ જયંતિ શબ્દ ચાલુ ભાષામાં વપરાય છે, ધાર્મિક પરિભાષામાં એમનો જન્મ અનેક જીવોના કલ્યાણમાં નિમિત્તભૂત થયો હોવાથી એમના જન્મને કલ્યાણ કરનારો જન્મ કહેવામાં આવે છે. કલ્યાણક એટલે કલ્યાણ કરનારો. આજથી 2500 ને 1700 ને 1772 બીજા લગભગ 2600 વર્ષ આસપાસ થયા, 1779 ને 1789 વર્ષ, 2690 વર્ષ જેવું કુંડલપુરમાં બિહારમાં, અત્યારે કુંડલપુર છે એ તો બહુ નાનું ગામડું છે, એ જ સ્થળ હતું કે કેમ એ આજે 2600 વર્ષે તો મતભેદનો વિષય છે. તો પણ આ ભરતક્ષેત્રમાં એમનો જન્મ થયો. 24 તીર્થંકર આ ભરતક્ષેત્રમાં થયા, એમાં છેલ્લા અંતિમ તીર્થંકર થયા. જેમનું શાસન આજે પ્રવર્તે છે, આપણે આજે જૈન ધર્મમાં છીએ, જૈન ધર્મની ઉપાસનામાં છીએ, અથવા જૈન ધર્મ ઉપાસના કરી શકીએ છીએ એવો કોઈ અવકાશ હોય આજે તો તે છેલ્લા તીર્થ પ્રવર્તક તીર્થાધિનાયક સર્વજ્ઞ વિતરાગ કેવડી મહાવીર તીર્થંકર ભગવાન થયા, તેમનો ઉપકાર છે. આભાર શબ્દ નાનો પડે છે, ખરેખર તેમનો એ ઉપકાર છે. ત્યાર પછી 3 કેવડી થયા છે, બીજા અનેક શ્રુત કેવડી થયા છે, અનેક આચાર્યો થયા છે, અને એ પરંપરા ધર્મના ઘણા શાસ્ત્રો વિચ્છેદ જવા છતાં મૂળ ધર્મ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે એવો જે મૂળ ધર્મ છે એ પણ આજે થઈ શકે એવી પરિસ્થિતિ વિદ્યમાન છે. એવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વિતરાગી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત ધર્માત્માઓ હજી થયા કરે છે, હજી વિદ્યમાન છે. એ બધો ઉપકાર ભગવાન મહાવીર સ્વામીનો છે એમ કહેવાય છે. જ્ઞાનીના જ્ઞાનમાં એ સમ્યક પ્રકારે આવે છે કે 2500-2600 વર્ષ પહેલાં આજે ભગવાન ન જન્મ્યા હોત, ન હોત તો આજે આ ધર્મ રહ્યો હોત કે કેમ, થયો હોત કે કેમ, એ એક મોટો પ્રશ્ન છે. જ્યારે જ્યારે કોઈ પણ તીર્થંકરનો ઉદય થાય છે ત્યારે ત્યારે ધર્મ અનેક જીવોમાં, લાખો જીવોમાં, અનેક જીવોમાં શું પણ લાખો જીવો ધર્મને પામે છે. સમવસરણની અંદર લાખો જીવોને ધર્મની પ્રાપ્તિ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ધર્મની પ્રાપ્તિ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થાય છે. અને એટલો ધર્મનો વિશાળ ફેલાવો થાય છે એ તો આ કાળ હીણો છે એટલે આટલી બધી હીણપત આ ધર્મની થઈ ગઈ, નહીંતર એક તીર્થંકર થાય એટલે હજારો વર્ષ સુધી ધર્મ પ્રભાવના નો ધોધ ચાલુ રહે. અત્યારે તો સરવાણી રહી ગઈ છે, સરવાણીએ કહેવું એ મોટી વાત છે, એવી પરિસ્થિતિ રહી ગઈ છે. ધર્મ તો નામ માત્ર રહ્યું છે, માત્ર ધર્મને નામે ઘણા પ્રકારના ગડબડ ચાલે છે, ધર્મને નામે બધી દુકાનદારી ચાલે છે, એ પરિસ્થિતિ લગભગ જોવામાં આવે છે. આ ધર્મ તો વિતરાગ ધર્મ છે, વિતરાગે પ્રરૂપેલો વિતરાગ ધર્મ છે, એટલે અહીંયા તો કાંઈ લેવાનું નથી પણ દેવાનું છે. વિતરાગ ધર્મમાં કાંઈ લેવાનું નથી, દેવાનું છે. એના બદલે કાંઈ ને કાંઈ બાહ્ય પદાર્થને મેળવવાની વૃત્તિથી જે કોઈ આ ધર્મમાં પ્રવેશ કરે છે તે નિયમથી ચોક્કસપણે ધર્મ વિરુદ્ધ પ્રવૃત્તિ કરે છે. સર્વ પર પદાર્થો ઉપરથી રાગનો ત્યાગ કરીને અને પોતાના શુભાશુભ રાગ સંબંધીનો પણ રાગનો ત્યાગ કરીને વિતરાગતાની પ્રાપ્તિ હોય છે, વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. એ વિતરાગતા કેમ થાય, કેવી રીતે થાય એ વિષય વર્તમાનમાં આપણને ગુરુદેવે સમજાવ્યો. એ ગુરુદેવ શ્રીનો ઉપકાર છે. તેઓ પણ એક તીર્થંકર દ્રેવ હતા. આથી લગભગ 22-24 સાગર પછી એમના તીર્થંકરત્વનો ઉદય થશે. હજી કરોડો અબજો વર્ષ બાકી છે એને, પણ ધર્મની પ્રવૃત્તિ આ ભાવથી એમને ચાલુ થઈ. જે જે જીવો એમના સમવસરણમાં ઉપસ્થિત રહેશે અને થશે, સૂર્ય કીર્તિનાથ ભગવાન તીર્થંકર થવાના છે, એની શરૂઆત અહીંથી થઈ. એટલે અહીંથી બધા મંડાણ ચાલુ થયા છે. જે જીવોની યોગ્યતા હશે, જેનું હોનહાર ઠીક હશે, એ તેનો સમાદર કરીને સારી રીતે સમ્યક પ્રકારે આદર કરીને એમની સાથે રહેશે, એમની સાથે જશે. એ ભગવાન તીર્થંકરથી માંડીને અત્યાર સુધીના ધર્માત્માઓએ એક જ પ્રકારે ધર્મ નિરૂપણ કર્યો છે. ત્રણેય કાળે ધર્મનો, 2500 વર્ષમાં નહીં પણ ત્રણેય કાળે, અનંતકાળમાં ધર્મનો એક જ પ્રકાર છે. કોઈ પણ ક્ષેત્રમાં ધર્મનો એક જ પ્રકાર છે. એમાં કોઈ વિચારભેદ નથી, એમાં કોઈ મતભેદ નથી, એમાં કોઈ અભિપ્રાય ભેદ નથી, એમાં કોઈ શ્રદ્ધાનો ભેદ નથી, જ્ઞાનનો ભેદ નથી, આચરણનો ભેદ નથી. શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર ત્રણેય એક જ પ્રકારે, અંતર બાહ્ય એક જ પ્રકારે. પાછા એમ નહીં કે અંતરમાં એક પ્રકાર ને બાહ્યમાં બીજો પ્રકાર, એમ પણ નહીં. કાળ દોષે વિકૃતિ આવે છે, છતાં પણ ધર્મ તો ધર્મ જ રહે છે. ધર્મના સ્વરૂપમાં કોઈ ફેરફાર થઈ જતો નથી. સમજનારમાં ને અનુસરણ કરનારનો ફેરફાર છે, એ ફેરફાર એ મટાડે ત્યારે કામ આવે એવું છે પોતાને. આવું જે અત્યારનું ધર્મ પ્રવર્તન છે એમાં ભગવાન મહાવીર મારિયન સ્વામીનું વિશેષ કરીને સ્મરણ કરવાનો આ દિવસ છે. જેવું કંઈ પર્વના દિવસ છે એમાં ખાસ કરીને વ્યક્તિગત ધર્માત્માઓના, મહાપુરુષોના, યુગ પુરુષોના જે જન્મના દિવસ હોય છે, નિર્વાણના દિવસ હોય છે, જ્ઞાનના, સમ્યક દર્શનના, ધર્મ આરાધનાના, દીક્ષાના, એ બધા કલ્યાણક પ્રસંગો એમના સ્મરણ નિમિત્તે જીવ પણ એ પોતે જીવ પણ એ માર્ગે અનુસરણ કરે એવા હેતુથી એ જ ભાવનો વિશેષ આવિર્ભાવ કરવા અર્થે ઉજવવામાં આવે છે. માત્ર બહારની ધમાધમ, કપડાં દાગીના પહેરીને, વાજા વગાડીને બહારમાં દેખાવ વધારવાનો કોઈ વિષય નથી. એ તો અંતર્મયમાં આવતા બહારમાં સેજે જેની પાસે ધન વગેરે હોય છે એનો એ વિષયમાં વ્યય કરે છે, પણ મહત્વ ધર્મભાવનું છે, નહીં કે બહારની ક્રિયાઓનું અથવા બહારના દેખાવનું. જેને ખરેખર ધર્મની પ્રાપ્તિ હોય એનો કાંઈ બહાર દેખાવ થાય તો તે ઉચિત છે, પણ ધર્મની પ્રાપ્તિ વિના ધર્મનો દેખાવ થાય એને તો સ્પષ્ટ ભાષામાં આડંબર સિવાય બીજું કાંઈ નામ દઈ શકાય નહીં એવી પરિસ્થિતિ છે. એટલે વિતરાગ દેવનો મૂળ ધર્મ શું હતો, કેવો હતો અને કઈ રીતે એનું અનુસરણ થાય એ આજના દિવસે જેને ધર્મ પ્રાપ્તિ ન હોય એને સમજવાનો પ્રયત્ન કરવાનો વિશેષ દિવસ છે, મુખ્ય દિવસ છે. એમ જાણીને પોતપોતાની ભૂમિકા અનુસાર પ્રવર્તન ઘટે છે. હા, એ પુણ્ય પ્રકૃતિ તીર્થંકર દેવને હોય છે કે જે જન્મ પામે એ પહેલા, જન્મ પામે એ પહેલા નહીં, ગર્ભમાં આવે એ પહેલા 6 મહિના તો જે માતાના ગર્ભમાં આવવાના છે એ વાત નક્કી હોય છે, ત્યારે 6 મહિના પહેલા એ ગામમાં, એ નગરમાં કોઈ રાજા જ હોય છે, કોઈ સામાન્ય માણસને ત્યાં આવતા નથી, એના નગરમાં રત્નવૃષ્ટિ કરે છે 6 મહિના સુધી. એટલે કોઈ દારિદ્ર, 12માં આર્થિક દારિદ્ર ત્યાં રહેતું નથી. પછી 9 મહિના જે માતાના પેટમાં રહીએ છે ત્યારે એ 9 મહિના સુધી પણ રત્નવૃષ્ટિ થાય છે નગરમાં. એમ 9 ને 6 15 મહિના સુધી જન્મ કલ્યાણક ઉજવાય એ પહેલા 15 મહિનાથી દેવો એ રત્નોની વર્ષા કરે છે. દેવોની પાસે એની અછત નથી. અહીંયા મનુષ્યમાં એનું દારિદ્ર્ય છે, દેવોમાં એની અછત નથી. એ કામ દેવો કરે છે. અને ખાસ કરીને જે ધર્મવૃત્તિવાળા દેવો હોય છે, ધર્માત્મા દેવો હોય છે, એમાં પણ સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ બે પ્રકારના દેવલોકમાં દેવો છે. અસંખ્ય દેવોમાં કેટલાક ધર્માત્માઓ છે અને બાકીના મિથ્યા દ્રષ્ટિ દેવો હોય છે. ધર્માત્માને તો મનુષ્યને દેવ સિવાય બીજો ભાવ થતો નથી. બાકી તો 4 ગતિમાં પરિભ્રમણ કરનાર દેવોની સંખ્યા બહુ મોટી છે. એ દેવો રત્નવૃષ્ટિ કરે છે. એમને ધર્મનું બહુમાન છે, રત્નનું એમાં બહુમાન નથી, પણ એમાં ધર્મનું બહુમાન છે. ધર્મ દ્રષ્ટિએ તો રત્ન એક જાતના કાંકરા સિવાય બીજું કાંઈ નથી, એક સિવાય એક જાતના પથરા સિવાય બીજું કાંઈ નથી. અને ગુરુદેવ તો લક્ષ્મીને ધૂળ કહેતા હતા, ધૂળ કહેતા નહીં, ધૂળ કહેતી વખતે એમનો જે ટોન હતો એ વધારે ધ્યાનમાં લેવા જેવો વિષય છે કે કેટલી તુચ્છતા હતી. એટલે જે પદાર્થોથી જીવ ભવભ્રમણ વધારે છે એ પદાર્થોની તુચ્છતા ભાસે છે આ ધર્મમાં. જે રત્નો, પૈસા, માન, આબરૂ અને શરીરની સુંદરતા, એ જે કાંઈ પુણ્ય પ્રકૃતિને એના ફળ છે, એનો જે લૌકિકમાં મહિમા છે, એ વિતરાગ ધર્મને વિશેની ઘણી તુચ્છતા છે. એની કોઈ કિંમત નથી, પુણ્યને પુણ્યના ફળની કોઈ કિંમત નથી, એવો આ ધર્મ છે, અલૌકિક ધર્મ છે. એ ધર્મ ભગવાને સમોસરણની અંદર 100 ઇન્દ્રોની ઉપસ્થિતિમાં દિવ્ય ધ્વનિથી એ ધર્મને કથનની વર્ષા, દિવ્ય ધ્વનિમાં ધર્મ વર્ષા થઈ અને 12 અને 14 પૂર્વ ગણધરદેવ રચે. એ પણ જ્યાં એની પાસે અનંતમાં ભાગે છે એટલું શ્રુત ભગવાનની દિવ્યવાણીમાં આવ્યું. એ દ્રવ શ્રુત છે અને એમને કેવળ જ્ઞાન વર્તતું હતું. એનાથી અનંતમાં ભાગે એ દિવ્ય ધ્વનિમાં આવ્યું એટલું કેવળ જ્ઞાનમાં જ્ઞાન રહેલું છે. આવું જ્ઞાનનું પ્રકરણ છે. જ્ઞાનના એ ગુણમાં આટલી વાત છે. દિવ્ય એવા અનંત ગુણોની મૂર્તિ, દિવ્ય મૂર્તિ ભગવાન આત્મા પોતે છે. દરેક આત્મા એવા આત્માઓ, અમારા જેવા આત્માઓ છે, ભગવાન આત્માઓ છે. એ તીર્થંકરની દિવ્ય ધ્વનિનો મુખ્ય વિષય છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. શ્રીમદજી આ વાત કરી. જીન પદ નિજ પદ એકતા ભેદભાવ નહીં કોઈ, લક્ષ થવાને તે નો કયા શાસ્ત્ર સુખદાય. એમ કરીને ઘણી વાતો એમને આત્મસિદ્ધિમાં પણ કહી ગયા છે. એ આજના મહાન દિવસના અને મહાન પ્રસંગના વિશે સંક્ષેપમાં વ્યાખ્યાન છે. પ્રભાવના તો જેને અંતરમાં પ્રભાવના પ્રભાવના વિશેષે કરીને ભાવના ધર્મ ભાવના વર્તતી હોય, ધર્મ સહિતની ધર્મ રહિતની નહીં, એના બાહ્ય પ્રકારોને પ્રભાવનાનું વ્યવહારે નામ મળે છે. પણ અંતર પ્રભાવના નહીં હોય તો એને આડંબર સિવાય બીજું કાંઈ કહેવામાં આવતું નથી. પૂજા તે મોહભજન છે, કહ્યું છે કે નહીં દીપચંદજીએ? હે, અને દીક્ષા આદિ ધારણ કરવું એ વનમાં હરણ અને ગામમાં શ્વાન જેવું છે. વનમાં રહેતા હોય, કોઈ મુનિ વનમાં આવે, કોઈ ગામમાં હોય, તો કે વનમાં શિયાળ અને હરણ નિર્વસ્ત્ર છે, ગામમાં શ્વાન છે એ નિર્વસ્ત્ર છે, 3 ઇંચની કુટીમાં મૂકી દે છે, એટલું ધર્મની હયાતીનું એટલું બહુમાન છે, એટલું જ બિન હયાતીના વિષયમાં હયાતી આવે એટલા માટે જે કાંઈ કહેવું પડે છે એ કહેવામાં આવે છે, કહેવાની પાછળ એ અભિપ્રાય છે. ચાલતો જે અધિકાર છે, તત્વાનુશીલન 62, ભાવ સંતુલન રૂપ અનેકાંતનું આ પ્રકરણ છે. 61મા પાને ફરી આગમ અને અધ્યાત્મનો વિષય કાલે ચાલી ગયો. આગમ અને અધ્યાત્મના વિષયમાં ચાલતા પ્રકરણને અનુસરીને એ વાત કરવી છે કે આગમ છે એ જીવના વૈભાવિક પરિણામ અને એના ફળને નિરૂપણ કરે છે, અને એ સંબંધી જે ચારણ યોગનો વિષય છે, એના સિદ્ધાંતો છે, એનું નિરૂપણ આગમની અંદર કરવામાં આવ્યું છે. અધ્યાત્મ છે એ પરમાગમ છે. આગમ અને પરમાગમનો એટલો અર્થ જુદો કરી શકાય અપેક્ષાએ, કે જેમાં આત્માનું હિત થાય એવા અધ્યાત્મ તત્વનું નિરૂપણ છે તેને પરમાગમ કહીએ, પરમ આગમ, ઉત્કૃષ્ટ આગમ કહીએ. એ અધ્યાત્મના જે સિદ્ધાંતો છે, એ અધ્યાત્મના સિદ્ધાંતોના નિરૂપણનું કથન આવે છે પરમાગમને વિશે, ત્યારે એ વિષયને યથાર્થ રીતે નહીં સમજનારાને કેટલાક આગમના સિદ્ધાંતો સાથે પુરવાર પર વિરોધાભાસ લાગે છે, વિરોધ ઉત્પન્ન થાય છે કે પરમાગમમાં આમ કહે છે, અમુક આગમમાં આમ કહે છે, આ વાતને મેળ કંઈ ખાતો નથી. શું એના દાખલા લીધા છે કે જેમ દ્રવ્યાનુયોગમાં જીવના પરિણામમાં રહેલા જીવને, જીવના પરિણામને જીવના અનન્ય પરિણામ કયા છે, સમયસાર સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં એ વિષય લીધો છે. રાગાદી ભાવ તે જીવના અનન્ય પરિણામ છે. તો એ જ સમયસારમાં પાછા રાગાદી ભાવનો નિષેધ કરવા માટે, એનાથી ભિન્ન થવા અર્થે જુદા પડવા માટે, ભિન્ન પોતાના જ્ઞાન સ્વભાવી આત્માનું જ્ઞાન કરવા માટે, તે રાગાદી ભાવ જળ અને પુદગળના છે એમ પણ કહેવામાં આવે છે. તો એક જ રાગને ચૈતન્ય ભાવ કહેવો, ચૈતન્યનો અનન્ય પરિણામ કહેવું, અને તે જ રાગાદી ભાવને પાછો જળ કહેવો, પુદગળ કહેવો, એવું એક જ શાસ્ત્રની અંદર વિરોધાભાસી કથન કેમ, કેવી રીતે એ કથન આવે છે, શા માટે એવું કથન આવે છે, એનું જે કહેનારનું એ વિષયમાં બંને વખતે સંતુલન છે એમ કહેવું છે. આગમના સિદ્ધાંતનું વસ્તુના સ્વરૂપનું જ્ઞાન જેમ છે તેમ યથાર્થ રાખીને પ્રયોજનની સિદ્ધિ અર્થે, એટલે વિતરાગતાની પ્રાપ્તિ અર્થે એવી કથનની શૈલી કરવાનો ત્યાં અભિપ્રાય હોય છે, ઉદ્દેશ હોય છે, અને એ ઉદ્દેશથી જે કથન કર્યું તે સત્ય છે, પરમ સત્ય છે, એ આદરવા યોગ્ય છે અને સત્કાર કરવા યોગ્ય છે, બહુમાન કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે, એમ લેવું, એ વિષય આગમ અધ્યાત્મનો અહીંયા નિરૂપણ કરેલો છે. એવી જ રીતે ક્ષેત્રની ભિન્નતાના વિષયનો પણ વાત લીધી છે કે દ્રવ્ય અને પર્યાયનું તો ક્ષેત્ર એક જ છે, છતાં પણ અનાદિની પર્યાય બુદ્ધિ દ્રઢ થઈ ગઈ છે. મહારોગ છે, અનંત જન્મ મરણનો એ મહારોગ છે, ઘર કરી ગયેલો રોગ છે, એનો નાશ કરવા માટે હું ત્રિકાળી સ્વભાવ સ્વરૂપ આત્મા એક સમયના પર્યાયના ક્ષેત્રથી પણ ભિન્ન છું, એમ સ્વદ્રેયમાં અહમ પણ વ્યાપે વ્યાપક ભાવે ભાવમાં આવિર્ભૂત થાય એ હેતુથી એમ કહેવાય છે. શાસ્ત્રમાં એ વિષય આવે છે, એ કથન છે. ચિદવિલાસમાંથી આધાર જોયો આપણે. પ્રદેશત્વ ગુણની પર્યાય, ગુણ વિના પર્યાય સ્વતંત્ર છે એમ કહ્યું ને, તો એમ કહેવા પાછળ જે અભિપ્રાય છે એ અભિપ્રાયને સમજીને પોતાનું આત્મહિત કેમ થાય એ ભાવમાં સંતુલન રાખીને આગળ વધવા જેવું છે. સંતુલન એટલે બેલેન્સ રાખવું. બેલેન્સ ખોઈ બેસે છે તે એકાંતમાં જાય છે. એકાંતમાં જાય છે, કાં નિશ્ચયાભાસમાં જશે, કાં વ્યવહારાભાસમાં જશે, કાં ઉભયાભાસમાં ચાલ્યો જશે. એને વિતરાગતાની પ્રાપ્તિ નહીં થાય, પણ તે આભાસ દોષ વૃદ્ધિમાં અને વિપરીતતાની વૃદ્ધિમાં નિમિત્તભૂત થશે, કારણભૂત થશે એવું જાણીને એ વિષયની જે સૂક્ષ્મતા છે એ સૂક્ષ્મતાને બરાબર સમજી લેવી જોઈએ અને પોતે સાવધાન થઈને પ્રવર્તવું જોઈએ. એ આગમ અધ્યાત્મના સંતુલનનો સંક્ષેપમાં સારાંશ છે. અહીંયા ચોથો બોલ લીધો છે શ્રદ્ધા અને જ્ઞાનના વિષયનો. શ્રદ્ધાનો વિષય અને જ્ઞાનનો વિષય પ્રથમ તો કેટલો છે એની મર્યાદા શું? વિષય અને વિષયી બંનેનું સ્વરૂપ સમજવું, યથાર્થ જેમ હોય તેમ સમજવું જોઈએ. તો શ્રદ્ધાનું સ્વરૂપ શું, એના પરિણમનનો સ્વભાવ કેવો અને પ્રકાર કેવો, અને એનો વિષયની મર્યાદા કેટલી? જ્ઞાનના પરિણમનનું સ્વરૂપ શું, અનેક ભેદે છે તે, અને એનો વિષય કેટલો, એના એના પરિણમનનો કયા કયા ગુણ સ્થાને કેવો કેવો પ્રકાર છે, એ બધું જેમ છે તેમ સમજવું જોઈએ. જ્ઞાનમાં વિષય જરા બોળો થાય છે એટલે એનું સંક્ષિપ્ત પ્રકરણ આ જ પુસ્તકમાં છેલ્લે લીધું છે. ત્યાંથી જોઉં, અહીંયા તો બંનેના પરિણમનમાં સંતુલન રહે છે ત્યારે ધર્મ હોય છે. શ્રદ્ધા અને જ્ઞાનના પરિણમનમાંના વિષયમાં ક્યાંય પણ એવું વધારે પડતું પરિણમન થતું નથી કે જેથી બંને ગુણના પરિણમનને પરસ્પર વિરુદ્ધતા ઉત્પન્ન થાય. એ જ આ વિષયનું સંતુલન છે, અથવા શ્રદ્ધા અને જ્ઞાનનું સંતુલન છે. પ્રથમ વિષય કેવો છે, કેટલો કેટલો છે એ આમાં લીધું છે કે સમ્યક શ્રદ્ધાનનો વિષય. સમ્યક શ્રદ્ધાન કહો, સમ્યક દર્શન કહો, સંકિત કહો, ત્રણે એક જ ભાવને બતાવનારા શબ્દો છે, એક જ ભાવના વાચક શબ્દો છે, એ ત્રણેયનું વાચ્ય એક જ છે. સમ્યક શ્રદ્ધાનો એટલે સમ્યક દર્શનનો વિષય પર્યાય રહિત માત્ર ત્રિકાળી ધ્રુવ પરમાત્મ તત્વ છે, જેને જીવનો શુદ્ધ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. 320 ગાથામાં ભગવાન જયસેન આચાર્ય દેવે એને શુદ્ધ પારિણામિક કહ્યો, ભવ્ય ભવ્યને અશુદ્ધ પારિણામિકમાં નાખ્યા અને પરમ પારિણામિક ભાવને શુદ્ધ પારિણામિક ભાવ કહ્યો. તે શુદ્ધ પારિણામિક ભાવ કહો, આત્માનું પરમ સ્વરૂપ, મૂળ સ્વરૂપ, અસલ સ્વરૂપ કહો, એને પરમાત્મ તત્વ કહો, એને જ્ઞાયક તત્વ કહો, એને શુદ્ધ ભાવ કહો, એના હજારો નામ છે, તે સમ્યક શ્રદ્ધાનો વિષય છે. અને એ સમ્યક શ્રદ્ધાના વિષયમાં તે સમયની અથવા કોઈ સમયની વર્તમાન વર્તતી પર્યાય આવતી નથી. સંસાર અવસ્થામાં તો જીવને સંસાર ભાવરૂપ વિકારી પર્યાય છે, એ તો પરમાત્મ તત્વ સ્વરૂપે છે જ નહીં, પણ જે અરિયંત દશા અને સિદ્ધ દશા, 13મું ગુણસ્થાન 14મું ગુણસ્થાન બે પરમાત્મ દશાના ગુણસ્થાન છે, અને સિદ્ધ દશા એ પણ સિદ્ધાલયમાં પરમાત્મ દશા રૂપ દશા છે, ગુણસ્થાનાથી 14 ગુણસ્થાનથી પાર દશા છે. એ આખો સંસાર પૂરો થઈ ગયો, સંસારાતીત થયા તે સિદ્ધ, એ પરમાત્મ દશા હોવા છતાં પણ સમ્યક દર્શનનો એ વિષયમાં એનો સમાવેશ નથી. આ વિષય વર્તમાન જૈન સંપ્રદાયમાં અજાણ્યો છે. સમ્યક દર્શન એવો શબ્દ સમ્યક જૈન સંપ્રદાયનો શ્રદ્ધાવાચક પારિભાષિક શબ્દ છે, પણ એ સમ્યક દર્શનનો વિષયની મર્યાદા કેટલી, વિષય કેવડો ને કેટલો, કેવો છે એ વિષય, એ વિષયમાં મોટું અંધારું છે. ગુરુદેવશ્રીએ એ વિષય ઉપર 45 વર્ષ સુધી સ્પષ્ટતા કરી. 45 વર્ષના ગુરુદેવના પ્રવચનોનો મુખ્ય વિષય રહ્યો, પછી ભલે ભક્તિનો અધિકાર માચે તોય તે એવા સ્તોત્ર માંગતા ભક્તિના આચાર્યોના, તો એમાંથી સમ્યક દર્શનના વિષય ઉપર આવી જતા પોતે. કેમ કે પ્રથમમાં પ્રથમ ધર્મમાં પ્રવેશ કરવાનો દ્વાર, ધર્મનો પ્રવેશ સમ્યક દર્શનથી થાય છે. એ પહેલાં કોઈને ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી. એવું જે સમ્યક દર્શન, એ વિષય ઉપર ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી પ્રવચનો કર્યા, છતાં પણ એ વિષયમાં ગુરુદેવને અનુસરતો સમાજ કેટલો સ્પષ્ટ છે એ બીજી વાત છે. એમાં પણ ઘણું દારિદ્ર જોવામાં આવે છે, તો પછી બીજાઓનો અફસોસ કરવો એ તો અસ્થાને છે, કે જ્યાં એ વિષય જ ચાલતો નથી, અથવા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, અથવા કુલ ધર્મે જૈન થયા, જૈનમાં જૈનના કુળમાં જૈનમાં માટે આપણે જૈન તો છીએ જ, હવે આપણે વ્રત પછખાણ લઈને ચારિત્રની આરાધના કરીએ, એવી ગડબડ ગોટાવાળી બધી પરિસ્થિતિ ત્રણેય ફિરકામાં ચાલે છે. પણ સમ્યક દર્શન શું અને એનો વિષય કેટલો છે એ વાત પ્રાય નષ્ટ પ્રાય છે, અથવા લુપ્ત પ્રાય છે, લોપાઈ ગઈ છે સમાજમાંથી એ વાત. ગુરુદેવના આશીર્વાદ હોય તો સારી વાત છે, પણ આશીર્વાદની એક શરત ગુરુદેવે રાખેલી એ ખબર છે? ગુરુદેવના આશીર્વાદ અમારી ઉપર છે, તો ગુરુદેવ કઈ શરતે આશીર્વાદ આપતા હતા એ કહો જોઈએ. આપણે પ્રશ્ન કરીએ હવે તમને, તે કે કયા કોને આશીર્વાદ આપતા હતા ગુરુદેવ, કયો ધ્રુવભાઈ? ગુરુદેવના આશીર્વાદની એક શરત હતી કે જે પાત્ર જીવ છે એના ઉપર ગુરુદેવના આશીર્વાદ હતા, સિવાય પાત્રતા જ્ઞાનીના મહાપુરુષના આશીર્વાદ કોઈને મળતા નથી, હોતા નથી. કાં તો વર્તમાન પાત્ર હોય, કાં તો ગર્ભિત પાત્ર હોય, બેમાંથી એક વાત હોય. તો પાત્રતા જોઈને જ્ઞાનીનું હૃદય એકદમ કોળી ઉઠે છે કે અરે આ જીવ અમારા માર્ગમાં ભળવા માટેની યોગ્યતા ધરાવે છે. એવું જે એનું જ્ઞાન છે એ સ્વયં આશીર્વાદરૂપ છે, એ જ્ઞાન જ સ્વયં આશીર્વાદરૂપ છે, એનું નામ આશીર્વાદ છે. બાકી તો ગુરુદેવે બીજી રીતે તો કોઈને શબ્દોમાં આશીર્વાદ આપ્યો જ નથી. કે તને લાખો રૂપિયા મળી જશે ને તને મોટો શેઠિયો થઈ જઈશ ને રાજા થઈ જઈશ ને વડો પ્રધાન થઈ જઈશ ને દેવલોકમાં જઈશ ને એવું તો કઈ કહેતા જ નહોતા. એવું ઈચ્છતા હોય ને ધોકા મારતા હતા, એવી ઈચ્છા રાખતા હોય એને સરકારના ફટકારતા હતા. અને એ તો સ્પષ્ટ કહેતા કે જેને પુણ્યના ફળ પુણ્યના પુણ્યના ફળ જોતા હોય એને અન્ય મતમાં ચાલ્યા જવું, વિતરાગ માર્ગમાં આવવું હોય એને તો એ બધું છોડવાની વાત છે, પકડવાની વાત નથી. વિતરાગતા થતાં એના ઉપરનું મમત્વ છૂટી જાય છે, એ આ માર્ગ છે, એ તીર્થંકરોનો માર્ગ છે, અનાદિ તીર્થંકરોનો એ માર્ગ છે. સમોસરણમાં ભગવાન મહાવીર સ્વામીએ શ્રદ્ધાનો વિષય કયો એ કેટલો કયો કે જે પરમાત્મા પ્રકાશની 43મી ગાથામાં લીધો છે કે અરિહંત દેવે તીર્થંકર દેવે દેહમાં રહીને સદેહ પરમાત્મા છે. તીર્થંકર દેવ સમવસરણમાં બિરાજમાન, દેહમાં રહીને દેહ રહિત અને પર્યાય રહિત આત્મા જોઈ લીધો. નવી ઉપજઈ ન મરી ન બંધન મોખું કરે, ઉપતતો નથી મરતો નથી, ઉત્પાદવી જેને હોતો કે થતો નથી, એવો જે શુદ્ધ આત્મા. નહીતર દ્રવ્યાનુયોગ અનુસાર તો એની અવસ્થા છે, ઉત્પાદ વેરૂપ વિકારી કે અવિકારી અવસ્થા એ જીવની અવસ્થા છે, જીવનો એક અંગ છે. પણ જીવના તે વર્તતા ચલિત અંગનો શ્રદ્ધા વિષય કરતી નથી, એ ચલાયમાન ચલિત અંગ છે. ભગવાન આત્મા પરમાત્મ તત્વ શ્રદ્ધાનો વિષય છે, અચલિત તત્વ છે, અચલિત સ્વભાવ. ત્રણેય કાળે જે અવિચળ સ્વભાવ છે એ શ્રદ્ધાનો વિષય છે. ચલિત તત્વ શુદ્ધિ અશુદ્ધિનો અહીંયા વિષય જ નથી, પછી શુદ્ધિ હો અશુદ્ધિ હોય એ વાત વિચારવાની નથી, ચલિત તત્વ એનો વિષય નથી એમ કહે છે. આટલી એની મર્યાદા છે. એ તો કયું બનાવશે, સમલ વિમલ ને વિચારીએ, એક જાણીએ એક દેખીએ રહીએ એક ઠોર, એટલે કે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં એકને જ વિષય બનાવજે. જે શ્રદ્ધાનો વિષય છે એને જ જ્ઞાનનો વિષય બનાવજે, એને જ ચારિત્રનો વિષય બનાવજે. એક જાણીએ એટલે જ્ઞાનનો, દેખીએ એટલે શ્રદ્ધા, રમી રહીએ એટલે ચારિત્ર. એક જાણીએ એક દેખીએ રમી રહીએ એક ઠોર, એક જ સ્થાને સમલ વિમલ ને વિચારીએ. શ્રદ્ધાની સમળતા વિમળતા શુદ્ધતા અશુદ્ધતા એ વિચારવાનો અહીંયા પ્રશ્ન જ નથી, અને એ જ સિદ્ધિનો માર્ગ છે, બીજો કોઈ સિદ્ધિનો માર્ગ નથી. એવો સમ્યક શ્રદ્ધાનો વિષય પર્યાય રહિત માત્ર ત્રિકાળી ધ્રુવ સામાન્ય પરમાત્મ તત્વ છે. તે સિવાય આટલા વિષયને છોડીને પૂર્ણ શુદ્ધ પર્યાયને પણ શ્રદ્ધા સ્વીકારતી નથી. અહીંયા વાત તો સંક્ષેપમાં લીધી છે. પણ જ્યારે પૂર્ણ શુદ્ધ પર્યાય કેવળ જ્ઞાન પરમાનંદની દશા સિદ્ધ દશા સર્વગુણોની શુદ્ધ દશા એને પણ શ્રદ્ધા સ્વીકારતી નથી, વિષય કરતી નથી, તો વિકારી પર્યાય એ શ્રદ્ધાનો વિષય છે કે વિકારી પર્યાય શુભ ભાવ રાગ શુભ રાગના વિષયભૂત દેવગુરુ શાસ્ત્ર શ્રદ્ધાનો વિષય છે? એ વાત તો કહેવાની પણ જરૂર રહેતી નથી, એ તો કહેવાની જરૂર રહેતી નથી. પોતાની ને પોતાની અર્યંત ને સિદ્ધ દશા એ સમ્યક શ્રદ્ધાનો વિષય ત્યાં સિદ્ધોને નથી અર્યંતોને નથી અને વર્તમાનમાં સમ્યક દ્રષ્ટિને પણ નથી. પોતાનું સમ્યક દર્શન સમ્યક દ્રષ્ટિનો વિષય નથી, પોતાનું સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર એ સમ્યક દર્શનનો વિષય હરગીજ નથી. એવી ચોખ્ખી વાત છે, ગોળ ગોળ વાત નથી, બહુ સ્પષ્ટ વાત છે. એવું જે શ્રદ્ધાનું સ્વરૂપ, શ્રદ્ધાનું મર્યાદિત વિષયભૂત સ્વરૂપ છે એ ત્રિકાળી પરમાત્મ તત્વ જ છે, એ સિવાય શ્રદ્ધાનો વિષય નથી. પછી બીજી તો વાત જ નથી રહેતી. પોતાની સિદ્ધ દિશા જો શ્રદ્ધાનો વિષય નથી તો બીજાની સિદ્ધ દિશાને ક્યાં શ્રદ્ધાનો વિષય બનાવવાનો રહ્યો? આ દેવગુરુ શાસ્ત્રને શ્રદ્ધાનો વિષય કહે છે ને, એ બધી વાતો છે વ્યવહાર સંબંધિત, નિમિત્ત જોઈને કહી છે, બાકી મૂળ વાત આ છે. અને નહીં, સ્વરૂપને વિચારવું તે ધ્યાન, સ્વરૂપની એકાગ્રતા તે ધ્યાન છે. જેમાં ગ્રહણ ત્યાગનો કોઈ અવકાશ નથી એવું જે પોતાનું પરમાત્મ તત્વ તેમાં એકાગ્ર થવું તેનું નામ ધ્યાન છે. વિચારવું તે વિચાર છે, એકાગ્ર થવું, લીન થવું તેનું નામ ધ્યાન છે. ધ્યાન ને વિચારમાં ફરક છે. ત્યાગના વિચારનો ત્યાગ, બધાનો ત્યાગ એક સમય નહીં, પર્યાયનો ત્યાગ છે અહીંયા તો પરમાત્મા તત્વમાં. અત્યારે તો ધ્યાનનો વિષય નથી ચાલતો, અત્યારે તો શ્રદ્ધાનો વિષય શું છે, ત્યાગ ચારિત્રને પર્યાય છે. અહીં તો શ્રદ્ધાનો વિષય શું છે અને શ્રદ્ધાનું પરિણામ શું છે એટલું વિચારવું છે. શું ત્યાગ ચારિત્રમાં જાય છે, ચારિત્રનો વિષય અહીંયા લેવો નથી. અહીં તો શ્રદ્ધા અને જ્ઞાન વિશે ચારિત્રનું પ્રકરણ આપણે એ રીતે લીધું છે કે દર્શન મોહ અને ચારિત્ર મોહ એ બે વચ્ચેનું સંતુલન શું છે એ નવમા ભેદમાં આવશે. અહીંયા જે ચોથો ભેદ છે એ શ્રદ્ધા જ્ઞાન વિષય લીધો છે. એટલે ચાલતા વિષયને અનુસરીને વિચારીએ તો શ્રદ્ધાનો વિષય કેટલો, કે એક પોતાનું પરમાત્મ તત્વ, સામાન્ય તત્વ જે અનંત ગુણનું નિધાન છે, છતાં જેમાં અનંત ગુણના ભેદ જોવામાં આવતા નથી, ગર્ભિત કરીને અભેદ કરી દેવામાં આવે છે, એ માત્ર શ્રદ્ધાનો વિષય છે. તે સિવાય પૂર્ણ શુદ્ધ પર્યાયને પણ શ્રદ્ધા સ્વીકારતી નથી. જ્યારે જ્ઞાનનો વિષય, શ્રદ્ધાને જ્ઞાન બે લેવું છે ને, એટલે જ્ઞાનનો વિષય શુદ્ધ પર્યાયના વેદન સહિત ત્રિકાળી ધ્રુવને અવલંબવાનો છે. સમ્યક દર્શનની પર્યાય પોતાને વિષય નથી કરતી, જ્ઞાનની પર્યાય પોતાને વેદે છે, જાણે છે, એ ઉપરાંત ત્રિકાળી ધ્રુવનું અવલંબન લેવું એ જ્ઞાનનો સ્વભાવ છે, એ જ્ઞાનનો વિષય છે. શું આટલો એનો પારમાર્થિક વિષય છે જ્ઞાનનો? પોતાના સ્વસંવેદન સહિત, નિજ વેદન સહિત, પોતાના શ્રદ્ધાના વિષયભૂત ત્રિકાળી પરમાત્માનું અવલંબન લેવું, અથવા તો શ્રદ્ધાના વિષયભૂત ત્રિકાળી પરમાત્માના અવલંબનપૂર્વક પોતાના સ્વસંવેદનથી પોતાને વેદવું, એ જ્ઞાનનો પારમાર્થિક વિષય છે. એ સિવાય, તેમ જ કરીને જે લીધું, તે સિવાય જ્ઞાન ગુણભેદોને જાણે છે, પરમાત્મ તત્વમાં રહેલા ગુણભેદોને જાણે છે, વર્તમાન અવસ્થામાં રહેલા વિભાવને, વિકારને પણ જાણે છે, તેમજ તે વિભાવ કોના નિમિત્તે થયો એવા પદાર્થોને પણ જાણે છે, અને દ્રવગુણ પર્યાયના અનેક ધર્મોને પણ જાણે છે. એમ એ સર્વજ્ઞેયોને યથાસ્થાને જાણવા તે જ્ઞાનનો વિષય છે. સર્વજ્ઞેયોને સ્વ પર સર્વજ્ઞેયોને યથાર્થપણે જાણવા, યથાસ્થાને જાણવા તે જ્ઞાનનો વિષય છે. એટલો જ્ઞાનનો વિષય બહોળો છે. આમ સર્વને જાણવું, જેના ઉપરથી સર્વજ્ઞ વિશેષણ આવ્યું ત્રિકાળી વિતરાગ દેવને, તીર્થંકર પરમાત્માને એક સર્વજ્ઞ નામનું વિશેષણ છે. એ વિશેષણ એટલા માટે છે કે એમનું જ્ઞાન આ સર્વને જાણે છે, પોતાને, પોતાના અનંત ગુણધર્મો, અનંત ગુણ પર્યાયો સહિત, અને પરને એના અનંત ગુણ પર્યાયોને ધર્મો સહિત સર્વને જાણવું એક જ સમયમાં એવું જે પરિજ્ઞાનનું પરિણમન છે એ પરિણમનને સર્વજ્ઞ એમ કહેવામાં આવે છે. આમ સર્વને જાણવું તે જ્ઞાનનો સ્વભાવ હોવા છતાં હવે સાધકની વાત લેવી છે અહીંયા, કેમ કે શ્રદ્ધા જ્ઞાન તો સાધકને છે ને, એટલે એ મર્યાદાની અહીંયા ચર્ચા ચાલે છે. આમ સર્વને જાણવું તે જ્ઞાનનો સ્વભાવ હોવા છતાં સાધકને શ્રદ્ધાના વિષયભૂત પરમાત્મ તત્વની જ્ઞાનમાં મુખ્યતા રહે છે. હવે શું છે કે સાધકને અથવા સર્વછદમસ્થ જીવોને જ્ઞાનની અંદર કોઈ એક વિષય મુખ્ય અને બાકીના બધા જણાયેલા વિષયોની ગૌણતા એવું જ્ઞાનનું પરિણમન હંમેશા રહે છે. એટલે જ્ઞાનના પરિણમનમાં મુખ્ય ગૌણ વિષય થાય છે, જ્ઞાનનો વિષય મુખ્ય ગૌણ થયા કરે છે, હંમેશા થાય છે. તો સાધક જીવને શું થાય છે કે સાધક જીવને જે શ્રદ્ધાનો વિષયભૂત પરમા પરમ તત્વ આત્મા છે નાયક સ્વભાવ, એની જ જ્ઞાનમાં મુખ્યતા રહે. ક્યારે પણ એક સમયને માટે પણ પોતાના પરમાત્મ તત્વની ગૌણતા જ્ઞાનીને સાધકને ધર્માત્માને થતી નથી, થાય તો તે સાધક રહેતા નથી. આ પરિસ્થિતિ છે સાધક જીવની, સાધક જીવના જ્ઞાનની આ સદાયની પરિસ્થિતિ છે ત્રણેય કાળના સાધકોની. જ્ઞાન એને સાથ આપે છે ને, મુખ્ય રાખે છે જ્ઞાનમાં, પોતાના જ્ઞાનમાં એને પોતાના મૂળ સ્વરૂપને પરમાત્મ સ્વરૂપને મુખ્ય રાખે છે. એવો પ્રશ્ન અહીંયા અપેક્ષિત છે કે જ્ઞાન એવું શું કરવા કરે છે, એવું જ્ઞાન શા માટે કરે છે? તો કે એવું જ્ઞાન એટલા માટે કરે છે કે જે સર્વોત્કૃષ્ટ છે તેથી મુખ્ય છે, તેને મુખ્ય રાખવું તે યથાર્થ જ છે. એ પોતાના પરમ તત્વને પરમાત્મ તત્વને મુખ્ય રાખવું જ્ઞાનમાં તે એટલા માટે યથાર્થ છે કે તે મુખ્ય છે અથવા સર્વોત્કૃષ્ટ છે માટે મુખ્ય છે. જગતમાં પોતાના આત્મા સિવાય બીજું કોઈ સર્વોત્કૃષ્ટ નથી, નહીતર તો જેટલા ઉપરના ગુણ સ્થાને હોય એ બધાને પરમાત્મ તત્વ તો પોતાના જેવડું જ છે, જેટલું જ છે પોતાના જેવું જ છે, પણ દશા પોતાનાથી વધારે છે. એવા જે જે ઉપરના ગુણસ્થાનવાળા અને પૂર્ણતાને પામેલા જે આત્માઓ પરમાત્માઓ એ બધાને કેમ મહાન ન કર્યા, કેમ કે એનામાં એટલું તો વધારે છે પોતાની દશા કરતાં. પરમાત્મ તત્વ છે એ તો બધાનું સરખું, એક જાતિના બધા આત્મા હોવાથી અપ્પા સો પરમ અપ્પા, બધા જ આત્મા સ્વભાવે કરીને સ્વરૂપે કરીને મૂળ સ્વરૂપે પરમાત્મા જ છે. છતાં પણ જે બીજા આત્માઓ છે એને એ સિવાય પોતાના કરતાં વધારાની જે શુદ્ધ દશા છે એની મુખ્યતા એટલા માટે કરવામાં આવતી નથી કે એ બધા પર તત્વો છે, પર દ્રવ્યો છે, કે જેની મુખ્યતા કરતાં રાગ અવશ્યમ ભાવી થાય થાય ને થાય જ. તો રાગ મટાડવા માટે તો માર્ગ ચૂક્યો છે, વિતરાગ થવા માટે તો આ વિતરાગ માર્ગ છે, રાગ થવા માટે આ માર્ગ નથી. માટે બીજા પરમાત્માઓ અનંત સિદ્ધો કરતા, ત્રણેય કાળના અરિહંતો કરતા, તીર્થંકરો કરતા પોતાનો આત્મા સર્વોત્કૃષ્ટ છે એમ કહેવું છે. એવું જે જ્ઞાન જાણે છે તે જ જ્ઞાનમાં તેની મુખ્યતા રહે, એવું ન જાણવામાં આવે ત્યાં સુધી જ્ઞાનમાં એની મુખ્યતા આવે નહીં, ત્યાં સુધી એને ધર્મ થાય નહીં. આ સિદ્ધિ સિદ્ધિ વાત છે. નહીં પોતાના જ્ઞાનની પણ નહીં, પોતાના ક્ષાયિક જ્ઞાનની નહીં, પોતાના ક્ષાયિક કોઈ પણ ચારિત્રને નહીં, પોતાના ક્ષાયિક સમ્યક દર્શનને પણ નહીં. એમ પણ શા માટે લ્યો ને કે જે ત્રિકાળી પરમાત્મ તત્વ છે એના આગળ એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય અનંતમાં ભાગે છે. એક સમયનું યથાખ્યાત ચારિત્ર જે દશામાં વર્તમાન ઉત્પન્ન થાય છે એ અનંતમાં ભાગે છે ચારિત્ર ગુણની અપેક્ષાએ. જે વર્તમાન પરમાનંદ વર્તે છે, પૂર્ણ આનંદ વર્તે છે, એ પણ આનંદ ગુણ પાસે અનંતમાં ભાગે છે. એમ સર્વગુણોની પૂર્ણ શુદ્ધ અવસ્થા એના કરતાં પરમાત્મ દ્રવ્ય અનંત ગુણ વિશિષ્ટ છે, અનંત ગુણ મહાન છે. તો જે મહાન હોય એની મુખ્યતા રહે, કોની મુખ્યતા રહે, રાજાની મુખ્યતા કે રાજાની દાસીની મુખ્યતા? આ સવાલ છે, સીધો સવાલ આ છે. પર્યાય તો એનું સેવન કરનારી છે, સેવિકા છે, અને પરમાત્મા તો પોતે જ રાજા છે, ત્રણ લોકનો નાથ છે. જે મહાન હોય તેની મહાનતા રહેવી તે યથાર્થ છે, જે મહાન હોય તે ગૌણ થાય તે અયથાર્થ છે. ઘરે રાજા આવવાના હોય, પ્રાઇમ મિનિસ્ટર આવવાના હોય, કે રાષ્ટ્રપતિ આવવાનો હોય, કે ભાઈ આજે તમારા કારખાનાની કે તમારા સ્થાનની મુલાકાત લેવાના છે, તો એની આરે તો બધો રસાલો હોય ને. એના મંત્રીઓ, નીચેના મંત્રીઓ હોય, એના સચિવો હોય, ઓફિસરો હોય, એના રક્ષકો હોય, બધા હોય. હવે રાજાને મુખ પડતો અને પટાવાળાની સેવા કરવા માંડે તો શું કહેવાય કે આ ભાઈ જે સ્વાગત કરનારા છે એનામાં અક્કલ લાગતી નથી, શું કહે? રાજાની સામું જોતો નથી ને પટાવાળાનો ભાવ પૂછે છે, ભાઈ તમે ચા પીધી કે નહીં, તમને ચા મળી ગઈ કે નહીં? પણ તું રાજાનું સ્વાગત કરવા ઊભો છો કે પટાવાળાને ચા મળી કે ન મળી એ પૂછવા ઊભો છો? તો એ જેમ બુદ્ધિની હિણપત છે એમ પોતાના પરમાત્મ તત્વને ગૌણ કરીને, એની મુખ્યતા છોડીને કોઈ પણ વિષયની મુખ્યતા કરવી, કોઈ પણ દ્રવગુણ પર્યાયની મુખ્યતા કરવી, તે જ્ઞાનનું હીણપણું છે, અથવા તે જ્ઞાનનો વિપર્યાસ છે, તે જ્ઞાનની વિપરીતતા છે. એ જ્ઞાનની વિપરીતતા તેને જ મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. બલવાન કો સબ સાથ દેતા હૈ, એ તો એમણે જે લીધી છે એ વાત લીધી છે કે જ્યારે આત્મા પોતે પોતાના સામર્થ્યને સંભાળે છે અને આત્મબળ, આત્મવીર્ય ફરવે છે, ત્યારે કર્મ બધા ભાગવા માંડે છે. કર્મનું સૈન્ય ઊભી પૂંછડીએ ભાગે છે, એટલે કે એ બિચારા સાથ દેવા મીંડ્યા, એ લડવાને બદલે સાથ દેવા મીંડ્યા, એમ એમ કેવું છે એમને. અને બારમાં પણ એને કોઈ એવી પરિસ્થિતિ થતી નથી કે જે એને પોતાની સાધનામાં વિઘ્ન થાય, એમ કેવું છે. એટલે જ્ઞાનનો વિષય આ રીતે સર્વ હોવા છતાં સાધકને શ્રદ્ધાના વિષયભૂત પરમ તત્વની જ્ઞાનમાં મુખ્યતા રહે છે, અને ગુણ ભેદ, પર્યાયનું વેદન, વર્તમાન સ્વસંવેદન, નિમિત્ત આદિ ગૌણપણે જ્ઞાનમાં રહે છે. તેથી જે શ્રદ્ધા જેને વિષય કરે છે તેનું જ જ્ઞાન મુખ્યતા કરતું હોવાથી શ્રદ્ધા અને જ્ઞાનના પરિણમનમાં અવિરોધપણું રહે છે. શ્રદ્ધા અને જ્ઞાનને વિષય વિરોધ ઉત્પન્ન થતા નથી, એમ કહેવું છે. તે જ શ્રદ્ધા જ્ઞાનનું સંતુલન છે. શ્રદ્ધા જ્ઞાનમાં વિષય વિરોધ ઉત્પન્ન થાય તે આપસમાં પરસ્પરનું સંતુલન છે. જો વિષય વિરોધ થાય તો બે વચ્ચે મેળ નહીં ખાય. શ્રદ્ધા આત્મા ભણી ખેંચે, જ્ઞાન પર બાજુ ખેંચે, રાગ તરફ ખેંચે, પર્યાય બાજુ ખેંચે, તો બેને મેળ રહેતો નથી. જો કોઈ શ્રદ્ધાના વિષયનો એકાંત કરે તો જ્ઞાનમાં અયથાર્થતા ઉત્પન્ન થાય. શ્રદ્ધાના વિષયનો એકાંત કરે એટલે શું કે જ્ઞાનમાં પણ એને મુખ્ય ન કરે, સાથે સાથે શ્રદ્ધાની સાથે જ્ઞાનમાં પણ એને મુખ્ય ન કરે તો એકાંત થઈ જશે. અહીંયા એકાંત એને તો મિથ્યા એકાંત થઈ જશે. અને શ્રદ્ધા જેને વિષય કરે છે એને જ જ્ઞાન મુખ્ય કરે તો તે સમ્યક એકાંત થઈ જશે. અને સમ્યક એકાંત હંમેશા સમ્યક અને એકાંત સહિત હોય છે. મિથ્યા એકાંત હંમેશા મિથ્યા અને એકાંત સહિત હોય છે. એમ એકાંત અને અનેકાંતની ચોભંગી છે, એમાં બે જોડકા સાથે જ રહે છે, જુદા પડતા નથી ક્યારે. જો કોઈ શ્રદ્ધાના વિષયનો એકાંત કરે તો જ્ઞાનમાં અયથાર્થતા ઉત્પન્ન થાય, અથવા જ્ઞાનમાં શ્રદ્ધાના વિષયને છોડીને બીજાની મુખ્યતા કરે, એનો અર્થ એ લેવો છે. અર્થાત જ્ઞાનમાં શ્રદ્ધાના વિષયને છોડી દઈને શું બીજાની મુખ્યતા, પર્યાયની કે નિમિત્તની મુખ્યતા થાય તો શ્રદ્ધા સમ્યક ન રહે. આ જ્ઞાન પ્રધાન શ્રદ્ધાના કથનો આવે છે એની પાછળ આ હેતુ છે. શ્રદ્ધાને દર્શાવવા માટે શ્રદ્ધા સંબંધિત જેટલા કથનો છે એ જ્યારે ઓછા પડે છે કહેનારને સમજાવવામાં, એમાં પણ હજી સ્પષ્ટતા વધારે કરવી હોય છે, ત્યારે જ્ઞાનના પ્રધાનતાથી શ્રદ્ધાના વિષયની વાત કરે છે. અને એ રીતે પણ શ્રદ્ધાનો વિષય સ્પષ્ટ કરે છે. જેમ કે પ્રથમ શ્રદ્ધા પ્રગટે, પ્રથમ સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય, પહેલી પર્યાય પ્રગટ થાય ત્યારે, શરૂઆત થાય ત્યારે, જ્ઞાનમાં એ શ્રદ્ધાના વિષયભૂત પરમાત્મ તત્વની એટલી બધી મુખ્યતા આવે, એટલી બધી મુખ્યતા આવે કે ઉપયોગ પણ શ્રદ્ધાના વિષય આકારે શુદ્ધ ઉપયોગ થઈ જાય. અને ત્યારે જ એ જ શ્રદ્ધા જ્ઞાનને એક જ વિષય હોવાથી એનો પ્રારંભ એ રીતે થાય છે. ત્યાંથી પ્રારંભ થાય છે મોક્ષ માર્ગનો. જે મોક્ષ માર્ગ છે અથવા ધર્મની દશાનો પ્રારંભ ક્યાંથી થાય છે કે શુદ્ધ ઉપયોગ થાય ત્યારથી. માટે પ્રથમ સમ્યક દર્શનને અને શુદ્ધ ઉપયોગને અવિનાભાવી પ્રવૃત્તિ છે. પછી સમ્યક દર્શન રહે અને શુદ્ધ ઉપયોગ મટી જાય તો પણ સમ્યક દર્શનને અને જ્ઞાનમાં મુખ્યતા રહી હોવાથી, એની પરિણતિ ચાલતી હોવાથી ધર્મની દિશાને વિરોધ આવતો નથી, વાંધો પડતો નથી, ધર્મની દિશાનો અભાવ થતો નથી. પણ પ્રથમ તો આ વિનાભાવી છે કે શુદ્ધોપયોગના કાળમાં જ સમ્યક દર્શન હોય, સમ્યક દર્શનના કાળમાં શુદ્ધોપયોગ હોય, હોય ને હોય જ. તો એ વખતે સમ્યક દર્શનને સ્પષ્ટ કરવા માટે શુદ્ધોપયોગની વાત આવે છે શાસ્ત્રમાં, કે જે પક્ષાંતિક્રાંત થયો તે સમયનો સાર છે 144 કથા. તો એ વાત કરતાં કરતાં એમ કહ્યું કે એ પક્ષાંતિક્રાંત થયો એને સ્વાનુભવ કહો, એને સમ્યક દર્શન કહો, એને સમ્યક જ્ઞાન કહો, શું એને આત્મખ્યાતિ કહો, આત્માની પ્રસિદ્ધિ કહો, બધું એક જ છે એવો અર્થ કર્યો નીચે. એટલા માટે કર્યો કે અવિનાભાવી પર્યાય છે. માટે એ રીતે જ્ઞાનમાં શ્રદ્ધાના વિષયને છોડીને બીજાની મુખ્યતા, બીજાની મુખ્યતા એટલે કે પર્યાયની મુખ્યતા, નિમિત્તની મુખ્યતા થઈ જાય તો શ્રદ્ધા મિથ્યા થઈ જાય. હવે એ માપવું જરા કઠણ છે. શું? કેમ કે મુખ્યતા છે એમાં બાહ્ય દ્રષ્ટિએ ઉપયોગાત્મક પર્યાયમાં પ્રવૃત્તિ થાય એને જ મુખ્યતા લોકો સમજે છે. ચોથા ગુણસ્થાન વર્તી જ્ઞાનીની ઓળખાણ નથી થતી એનું કારણ આ છે કે એ જ્યારે શુભાશુભ ભાવમાં પ્રવર્તે છે ત્યારે એમ માને છે કે આ તો શુભાશુભ પ્રવૃત્તિ મુખ્ય થઈ ગઈ જ્ઞાનીને. પણ જ્ઞાનીએ ભક્તિ કરે છે, જ્ઞાનીએ પૂજા કરે છે, અમે કરીએ છીએ, તો કે એને બધું ગૌણ છે. ગૌણ છે એનો અર્થ કે એનો નિષેધ પણ વર્તે છે. ગૌણ નો બીજો અર્થ શું છે? એનો નિષેધ વર્તવો, એનું નામ ગૌણ છે. તો એની ખબર નથી હોતી અને એને એમ લાગે છે કે મુખ્યતા થઈ ગઈ. તો એ રીતે મુખ્યતા માપી શકાતી નથી. એવી ભક્તિ નો રસ દેખાય શું કે જાણે શુભ્રાગ્નની ઘણી મુખ્યતાને લીનતા થઈ ગઈ છે. પણ એવું નથી. એ ભક્તિના બહાને પણ એ પોતાના વિતરાગ ભાવની પરિણતિમાં વધારે આવિર્ભાવ, ભાવનો આવિર્ભાવ કરે છે. ધર્માત્માને ધર્મની કોઈ પણ બાહ્ય શુભ પ્રવૃત્તિની પરિસ્થિતિ હોય, પછી શાસ્ત્રનો સ્વાધ્યાય હોય, શાસ્ત્રનો અનુવાદ હોય, શાસ્ત્રની ટીકા કરતા હોય, કે શાસ્ત્રની સજ્જાઈ બોલતા હોય, કે ભગવાનની ભક્તિ કરતા હોય, તમામ પ્રવૃત્તિમાં એમને શુદ્ધાત્માની મુખ્યતા વિશેષ થતી જાય છે અને વિતરાગ ભાવનો આવિર્ભાવ વિશેષ થતો જાય છે. બાહ્ય પ્રવૃત્તિ તો બહાનું નિમિત્ત માત્ર છે, અંદર તો જે કામ છે એ જ વધારે મુખ્ય થાય છે અને વધારે સારી રીતે થતું જાય છે એ કાળમાં. એટલે એને વ્યવહાર કયો છે. પણ જો છૂટી જાય તો શ્રદ્ધા જ ખલાસ થઈ જાય, મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. સમ્યક શ્રદ્ધા ન રહે, સમ્યક દ્રષ્ટિપણું ન રહે, મિથ્યા દ્રષ્ટિપણું અવશ્ય થઈ જાય. યથાર્થ સમજણ પૂર્વક જ સમ્યક શ્રદ્ધા પ્રગટે છે. આવી શ્રદ્ધા જ્ઞાનની યથાર્થ સમજણ હોય તો ત્યાં સમ્યક શ્રદ્ધા પ્રગટે છે, સમ્યક જ્ઞાન પ્રગટે છે. અને એ શ્રદ્ધા જ્ઞાનના વિષયની અંદર ક્યાંય પણ આ કહ્યું એમાં બીજો ફેર પડતો નથી, ભલે ગમે તે પ્રવૃત્તિ હોય, અશુભ પ્રવૃત્તિ હોય તો પણ. એટલા માટે દ્રષ્ટાંત આવે છે કથાનો યોગની અંદર, અનેક જાતના દ્રષ્ટાંત આવે છે મહાપુરુષોના, કે આવા આવા પ્રસંગની અંદર ભરત બાહુબલી સામે સામે લડ્યા એમ, ત્યાંથી માંડીને રામચંદ્રજીના અનેક દ્રષ્ટાંત આવે છે. એ બધામાં આત્મા ક્યારેય ગૌણ નથી થયો જ્ઞાનમાંથી, શ્રદ્ધામાંથી તો છૂટ્યો નથી ને જ્ઞાનમાં ગૌણ થયો નથી. એ રાખીને બધી વાત છે 12ના ચારિત્ર મૂળની, કે એ ચારિત્ર મૂળના ઝંઝાવાતની અંદર પણ શ્રદ્ધા જ્ઞાન જેણે છોડ્યા નથી એ બતાવવા માટે એ કથા કરી છે. એમનું બાહ્યાચરણ બતાવવા માટે એ કથા નથી કરી. શ્રદ્ધા અને જ્ઞાનનું પરિણમન યથાવત રહી જાય છે એ બતાવવાનો ત્યાં અભિપ્રાય રહેલો છે. એટલે એવી યથાર્થ સમજણ રાખવી જોઈએ, નહીતર બાહ્ય પ્રવૃત્તિ અનુસાર માપ કાઢવા જાય તો પોતાને રાગ દ્વેષથી આ વિના રહે જ નહીં, અને ધર્માત્મા ઉપર પણ દોષારોપણ કરી બેસે, અવર્ણવાદ કરી બેસે અને મહાદોષને પાત્ર થઈ જાય એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય.
આદિદેવ જય પરમ કૃપાળુ શ્રી આંદુ દેવ જય વિરા.